શ્રી પ્રવચનસાર ગાથા 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 48.
આ પૂર્વોક્ત પ્રથમ દ્રષ્ટાંતથી દ્રઢ કરવામાં આવે છે, ત્યાંથી લીધું છે. આગળ વાત એટલી ચાલી, પદાર્થ છે એ દ્રવ સ્વરૂપ છે, દ્રવ સ્વરૂપ છે એટલે વિસ્તાર સામાન્ય સમુદાય અને આયુષ સામાન્ય સમુદાય એ રૂપે દ્રવમય છે, એનાથી રચાયેલો હોવાથી દ્રવમય છે અથવા દ્રવ સ્વરૂપ છે. દ્રવ સ્વરૂપનો અર્થ એટલો પેલો કે એનામાં ગુણો છે અને પર્યાયો છે. પદાર્થ છે એમાં એની શક્તિઓ ગુણો છે અને એની પર્યાયો છે, ગુણાત્મક છે અને પર્યાયાત્મક છે. અને પર્યાયમાં બે પ્રકાર લીધા છે, સમાન જાતિ ને અસમાન જાતિ. એટલું શું છે કે અસમાન જાતિઓ પર્યાયમાં બીજા પદાર્થ સાથે બીજી જાતના પદાર્થ સાથે સંયોગરૂપ સંબંધ એનો થાય છે. સમાન જાતિય પર્યાય પૂગળ પૂગળમાં થાય છે, એ સિવાય બીજા કોઈ પદાર્થનો થતો નથી. દ્રષ્ટાંત સમાન જાતિમાં પૂગળનું જ લીધું છે, જેવા કે અનેક પૂગલાત્મક જીવનો વગેરે એ સમાન જાતિય છે. ગુણ પર્યાય લીધા છે, દ્રવ્યોની પર્યાય. ગુણ પર્યાયમાં સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય. સ્વભાવ પર્યાયમાં અવગુરુ રૂપ ગુણ વગેરેનો પર્યાય છે તે સ્વભાવ પર્યાય છે. જીવમાં નાના દિગુણની જે વિકૃત પર્યાય છે એ વિભાવ પર્યાય છે. હવે એ વાતને દ્રષ્ટાંત દ્વારા અહીંયા સ્પષ્ટ કરે છે. હવે આ પૂર્વોક્ત કથન દ્રષ્ટાંતથી દ્રઢ કરવામાં આવે છે. જેમ આખું પદ અવસ્થાયીવા વિસ્તાર સામાન્ય સમુદાય વડે અને દોડતા એવા આયાસ સામાન્ય સમુદાય વડે રચાતું થતું તે મયજ છે. વસ્ત્ર છે એમાં એના ગુણ છે તે સ્થિર છે. અવસ્થાયી એવા વિસ્તાર સામાન્ય વડે એટલે એના જેટલા ગુણ છે સ્થિર છે, ધ્રુવ છે, નિત્ય છે. તેનાથી અને એની અવસ્થાઓ છે એ પ્રવાહરૂપ છે, દોડતી છે, એક પછી એક પછી એક પછી એક અવસ્થા થાય છે. એવા આયાત સામાન્ય સમુદાય રચાતું થકું એટલે એનાથી બનેલું થકું, એનાથી રહેલું થકું તે મય છે. વસ્ત્ર છે એના ગુણ પર્યાયમય છે. વસ્ત્ર છે દ્રવ્યના સ્થાને લીધું અને તે તેના ગુણ પર્યાયમય છે એમ લીધું. તેમ આખો પદાર્થ, એમ કોઈ પણ એક પદાર્થ, આખો પદાર્થ દ્રવ્ય નામના અવસ્થાયી વિસ્તાર સામાન્ય સમુદાય વડે એને દ્રવ્યનું નામ આપ્યું, પદાર્થનું દ્રવ કર્યો. એના અવસ્થાયી એટલે સ્થિર રહેતા, કાયમ રહેતા વિસ્તાર સામાન્ય સમુદાય વડે એટલે ગુણો વડે અને દોડતા એટલે એક પછી એક પછી ઝડપથી પરિણમતા આયાત સામાન્ય સમુદાય વડે એટલે પર્યાયોના પ્રભાવો વડે રચાતો થતો, પર્યાયોના પ્રવાહ વડે રચાતો થતો એ દ્રવ્ય દ્રવ્યમય છે. દ્રવ્યનું નામ આપ્યું છે અને ગુણ પર્યાયના સમૂહથી તે દ્રઢ છે. બહુ ટૂંકું લઈએ તો ગુણ પર્યાયના સમૂહથી તે પદાર્થ છે તે દ્રઢ છે. આ પ્રમાણનો વિષય લીધો દ્રઢ. અને ત્રિકાળી ધ્રુવ સ્વભાવ તે દ્રઢ એ વાત લીધી નથી. દ્રઢ એટલે ગુણ સમુદાય અને પર્યાયોનો પ્રવાહ, ત્રણેય કાળની પર્યાયોનો પ્રવાહ જેમાં થઈ રહ્યો છે એવો જે પદાર્થ તેને દ્રઢ કહેવામાં આવે છે. આખી વસ્તુને દ્રઢ કહેવામાં આવે. જેમ કે આ જીવ છે તો જીવમાં એના અનંત ગુણોનો સમુદાય છે અને એની અનેક ભૂત ભવિષ્યને વર્તમાન કાળની અવસ્થાઓ જેમાં થવાની છે અને થઈ રહી છે એવું એક પર્યાયનો પ્રવાહ લઈ લઈએ. એવું જેનું સ્વરૂપ છે તે મય જેનું સ્વરૂપ છે તેને જીવ દ્રઢ કહેવામાં આવે છે. તેના ટૂંકું છે. વળી જેમ પટમાં એટલે વસ્ત્રમાં અવસ્થાયી વિસ્તાર સામાન્ય સમુદાય કે દોડતો આયાત સામાન્ય સમુદાય ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે. શું કહે છે? વસ્ત્રની અંદર જે વિસ્તાર સામાન્ય સમુદાય છે કે દોડતો એવો સ્થિર રહેતો એવો વિસ્તાર સામાન્ય સમુદાય છે કે દોડતો એવો જે આયત સામાન્ય સમુદાય છે તે અનેક ગુણોથી રચાયેલો હોવાથી અનેક ગુણો દ્વારા તે રચાયેલો હોવાથી ગુણથી એને જુદો કહી શકાતો, જુદો કલ્પી શકાતો, જુદો જાણી શકાતો નથી. અથવા ગુણથી જુદો એ જ્ઞાનમાં પ્રાપ્ત થતો નથી, અપ્રાપ્ત રહે છે. તેથી તેને ગુણાત્મક જ કહેવામાં આવ્યો છે. કોને? પટમાં જે સમુદાય છે, પછી વિસ્તાર સામાન્ય સમુદાય હોય કે આયાત સામાન્ય સમુદાય હોય, એ ગુણથી જુદો પ્રાપ્ત જોવામાં આવતો નથી. કેમકે વિસ્તાર સામાન્ય સમુદાય છે એ બધા ગુણો જ છે અને એની જે પર્યાયો છે તે ગુણો જ પરિણમા છે. તેથી તે ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે, ગુણ સ્વરૂપે જ છે. એ વસ્ત્રના દ્રષ્ટાંતે તેને અવસ્થાયી વિસ્તાર સામાન્ય સમુદાય કે દોડતો આયાત સામાન્ય સમુદાય જેનું નામ દ્રવ્ય છે તે ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે. દ્રવ્ય છે તે ગુણાત્મક છે. ગુણથી જુદું એવું કોઈ દ્રવ્ય છે એમ નથી. અનંત ગુણોનું જે સ્વરૂપ છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. કયું દ્રવ્ય? અહીંયા કે જે વિસ્તાર સામાન્ય સમુદાય અને આયાત સામાન્ય સમુદાયથી રચાયેલું છે એવું એવું જે દ્રવ્ય છે એ ગુણાત્મક જ છે. એને ગુણ જુદું પ્રાપ્ત કરી શકાતું નથી. વસ્તુ છે એના એની અંદરના જે સ્વભાવો છે એ જ વસ્તુ છે. વસ્તુ અને વસ્તુના સ્વભાવો કઈ બે ચીજ છે એમ નથી. હવે સત્તા જોવે છે. વસ્તુની સત્તા કહો, એક દ્રવ્યની સત્તા કહો કે અનંત ગુણોની સત્તા કહો, એ બંને એક છે. એક વસ્તુની સત્તા સ્વરૂપે છે ને, અનંત ગુણો છે એક વસ્તુની સત્તા સ્વરૂપે રહેલા છે. અનંતની સત્તા જુદી જુદી, એમ વસ્તુ જુદી થઈ જતી. એક સમય દર્શન થતા બધા ગુણો સરળા પરિણામમાં લાગે. વસ્ત્રમાં છે ને, એક વસ્ત્ર છે, એ વસ્ત્રના જેટલા ગુણો છે, વસ્ત્રને લાયક વસ્ત્રના જેટલા ગુણો છે, વસ્ત્ર લ્યો ને એક કેળનું પાન લ્યો, સરખા જાડા લ્યો, તો વસ્ત્રના જે ગુણો છે એ કેળના પાનમાં ગુણો નથી. ભલે વસ્ત્ર જેવું પહોળું લાંબું દેખાતું હે નથી ને, એ પાંદડું હુંકાઈ જશે. વસ્ત્રને લાયક જેટલા એનામાં ગુણો છે તે એનો વિસ્તાર સામાન્ય સમજાય છે. એની જે અવસ્થાઓ થાય છે, સંકેલો એને ખુલ્લું કરો, સંકેલો ખુલ્લું કરો, જેટલી કોઈ અવસ્થાઓ થાય છે એને સીવીને સીવેલા કપડાં બનાવો એ વગેરે, એનો આયાત સામાન્ય સમુદાય દોડતો એવો છે. એ બધું થઈને એક વસ્ત્ર છે, વસ્ત્રથી એ કાંઈ જુદું નથી. અને એ ગુણાત્મક છે, વસ્ત્ર છે તે ગુણાત્મક છે, કેમ કે તે તે પ્રકારના ગુણોને લઈને એ વસ્ત્ર છે. વસ્ત્રના ગુણોને લઈને એ વસ્ત્ર છે, વનસ્પતિના ગુણોને લઈને એ વસ્ત્ર છે એમ તો નથી. એવી રીતે પ્રત્યેક દ્રવ્યમાં લઈ લીધું વસ્ત્રના દ્રષ્ટાંત. પ્રયોજન એ છે કે જીવ પર્યાય મૂંઢ છે, નીચે નીચે છેલ્લે સરવાળો મારશે કે જીવ આ બધું નહીં જાણતો હોવાથી ફક્ત પર્યાય મૂંઢ છે. છેલ્લા પેરેગ્રાફમાં છે, ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્યગુણ પર્યાય સ્વભાવની પ્રકાશક પારમેશ્વરી વ્યવસ્થા ભલી છે, ઉત્તમ છે, પૂર્ણ છે અને યોગ્ય છે, બીજી કોઈ નહીં. કારણ કે ઘણાય જીવો એટલે વિશ્વના બહુભાગ જીવો પર્યાય માત્રને જ અવલંબીને તત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે એવા મોહને પામતા થતા, પર્યાય માત્રને જ અવલંબીને મોહને પામતા થતા પર સમય થયા છે. પર સમય તો આગમમાં કોને કહે છે, અજયનો એને પર સમય કહેવામાં આવે છે. કેમ છે ને, સ્વસમય સાથે કે પર સમય સાથે વાદ વિવાદ કર્તવ્ય નથી. નિયમ ચાલીને જીવ સ્વરૂપને અવલંબતો નથી, પર્યાય માત્રને અવલંબે છે, પર્યાય માત્રને જ વસ્તુ જાણે છે અને તેથી તે એને મોહની ઉત્પત્તિ થઈને એ પર સમય અજૈન થાય છે, અજૈન થાય છે એમ આવે છે. એનો ટોટલ છે ત્યાં નીચે શું કહે છે, તેમ પદાર્થોમાં વસ્ત્રના દ્રષ્ટાંતે અવસ્થાયી વિસ્તાર સામાન્ય સમુદાય કે દોડતો આયાત સામાન્ય સમુદાય જેનું નામ દ્રવ છે, જેનું નામ દ્રવ છે, એ દ્રવ જેને કયો આગળ તે દ્રવ ગુણોથી રચાતો થકો, ગુણોથી રચાયેલો હોતો થકો, ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણોથી જુદો એને દ્રવ તરીકે જ્ઞાનમાં પ્રાપ્ત કરી શકાતો નથી. તેથી એ પદાર્થ ગુણાત્મક જ છે, ગુણ જેનું સ્વરૂપ છે એવો છે એને ગુણાત્મક કહેવામાં આવે છે. ગુણો જેનું સ્વરૂપ છે એવો છે. વિદ્રોહ સ્વભાવ છે. એમાં શું છે, ગુણોથી નહીં આલંગિત, નહીં ગુણ વિશેષોથી નહીં આલંગિત, એમ સમજશે. તમે જે કહ્યું ને એમાં એટલો થોડો ફેર છે, ગુણોથી નહીં પણ ગુણ વિશેષોથી નહીં આલંગિત એમ લીધું છે. શું એની પાછળ ચોક્કસ 172 કદિમ ગ્રહણ છે ને? કેમ ફેર પીડ્યો એટલો? આવ્યો ખ્યાલ તમને શું ફેર છે? એમને ગુણ ભેદ શૈલી જે છે બહુ સ્પષ્ટ છે. આચાર્ય શબ્દ યાદ રાખવો ન પડે, એમને ત્યાં કહેવાનો ભાવ શું છે એટલો ખ્યાલમાં આવવું જોઈએ કે અહીંયા ગુણ ભેદ એનું અવલંબન છોડાવવું છે અને દ્રવ સમજાવવું છે, એવી વિવિક્ષા રહી છે. હવે અહીંયા ગુણાત્મક છે એમ લીધું, એમાં ગુણભેદ તો લીધા નથી. ગુણો જેનું સ્વરૂપ છે એમ, એક ગુણ જેનું સ્વરૂપ છે એમ નથી લીધો. એ ગુણો જેનું સ્વરૂપ છે એવું દ્રવ છે ને? લિંગ એટલે કે ગુણ, એવું જે ગ્રહણ એટલે અર્થાવભૂત સામાન્ય તે જેને નથી, એમ લીધું. એક ગુણની વાત લીધી છે, લિંગ એટલે ગુણ, એક ગુણ. એવું જે ગ્રહણ એટલે અર્થાવબોધ, અર્થાવબોધ અહીં છે ને, ગ્રહણ એટલે કે અર્થાવબોધ તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. એટલે શું? આ રીતે આત્મા ગુણ વિશેષથી ગુણ ભેદથી નયાલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય. જો ગુણ ભેદથી એને જોઈએ તો તે અશુદ્ધ દ્રવ્ય જોવામાં આવે છે, ગુણ વિશેષથી નહીં જોતા તે શુદ્ધ દ્રવ્ય જોવામાં આવે છે. એટલે શુદ્ધ અશુદ્ધનો આટલો ફરક છે. ગુણ વિશેષથી એને જોવો તો દ્રવ્ય અશુદ્ધ જણાય છે, અને ગુણ ભેદથી નહીં જોતા તે દ્રવ્ય શુદ્ધ જોવામાં આવે છે. ગુણ ભેદથી જોતા છે એ જરા બહુ સૂક્ષ્મ વિષય. કેમ કે અહીંયા એક પદાર્થમાં તમે એને એના ગુણના ભેદથી જોવા જશો તો શુદ્ધ દેખાશે, એવી વસ્તુ જ નથી. વસ્તુ અશુદ્ધ દેખાશે એમ કહે છે. થોડો અધ્યાત્મનો વિષય છે, કેમ કે અવલંબનના વિષયમાં જે અભેદપણું છે એમાં જે સમ્યક પ્રકાર ઉત્પન્ન થાય છે એમાં એ અભેદપણું એટલે શું એ અનુભવનો વિષય છે. ભેદને અભેદ ગોખી નાખે તો એ સમજાયું હું પછી, કેમ કે ભેદ દેખાતા અશુદ્ધિ શું કે વસ્તુ જ એવી નથી અંદરમાં, ગુણ ભેદથી જોતા એવી વસ્તુ છે, માટે એને અશુદ્ધ વસ્તુ જોઈએ એમ કહેવામાં, અથવા વસ્તુને એના વિકૃત સ્વરૂપે જોઈ એમ કહેવામાં આવે. બધી બહુ ઊંડી વાતો કરી છે. હા, એ ભેદોનું જ્ઞાન થાય છે. એ ભેદોનું જ્ઞાન થાય છે ત્યારે કથનચિત ભેદ છે એવું જ્ઞાન થાય છે, સર્વથા ભેદ છે એવું જ્ઞાન થતું કથનચિત ભેદ છે. એટલે ભેદની મર્યાદા કેટલી છે એટલું, મર્યાદિત જેટલું એનું સ્વરૂપ છે એટલું જ એનું જ્ઞાન થાય છે એમ વાત છે. જ્યારે એક પ્રકારના સાચા જ્ઞાન વિના ભેદથી જાણતા સર્વથા ભેદ જેના જ્ઞાનમાં ઉપજે છે એને વસ્તુનું જ્ઞાન થતું નથી. ભેદ અનુભવમાં ભેદનું જ્ઞાન થઈ જાય છે, એટલે કે ભેદની મર્યાદા કેટલી છે એ જણાય આવે છે. અરીસો છે, અરીસાની સપાટી ઉપર પ્રતિબિંબ પડે છે, સરિતાની જે સપાટી છે એના ઉપર પ્રતિબિંબ પડે છે, એનું જે દળ છે અંદરનું, એ દળ અને સપાટી એમ બે જુદા જોઈ શકાય, છતાં બે જુદા નથી, જુદા છે ને જુદા નથી, બે છે કે નહીં, હે એમ છે. ઘણી એવી જગતમાં વ્યવસ્થા હોય છે કે એની મર્યાદા જ અમુક હદે હોય, એ અપેક્ષાથી એને એમ કહી શકાય નહીં, બીજી રીતે એને એમ ન પણ કહી શકાય, એમ એક સાથે વસ્તુનું સ્વરૂપ અનેકાંતાત્મક. ગુરુદેવ કહે છે કે બહુ ઝીણું છે, સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે, એની પાછળ કહેવાની પાછળ કઈ જ્ઞાન છે કે નહીં, કે વસ્તુના સ્વરૂપની જે મર્યાદા છે દ્રવ્યગુણ અને પર્યાયથી, એને જો એક વખત જાણે, પારમેશ્વરી વ્યવસ્થા કહી આચાર્ય ભગવાને વાત કહેતા કહેતા એ વ્યવસ્થાને પારમેશ્વરી એવું વિશેષણ લાગુ કર્યું છે. એટલે શું છે કે જો આ વ્યવસ્થા જીવ જાણે તો એ પોતાના પરમેશ્વર સ્વરૂપને જાણતો થતો પરમાત્મા પરમેશ્વર થાય છે, એનો મોખલાસ થાય છે. એક દ્રવ્યગુણ પર્યાયથી વસ્તુનું સ્વરૂપ જો જાણવામાં આવે તો એને સ્વપરનું પરિજ્ઞાન એવું થાય છે કે એને ક્યાંય મોહ થતો ગજબ વાત છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાન સાથે દોષ અને નિર્દોષતાને સીધો સંબંધ છે, અથવા બીજી ભાષાએ કહીએ તો દુઃખ ને સુખ ને સીધો સંબંધ છે. જો એ વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણે તો એનું એનો દુઃખનો જે દુઃખની જે સમસ્યા છે પ્રોબ્લેમ છે ઉભો રહે જ નહીં, ખરાબ થઈ જાય, એ પ્રશ્ન જ નથી કે ઉભો રહે ત્યાં. દુઃખ વિષયની એની કોઈ સમસ્યા એને રહેવાનો અવકાશ છે નહીં, એવું જ વસ્તુનું વિજ્ઞાન છે ખરેખર. એ રીતે વિષય બહુ રસિક છે. શું અહીંયા કહે છે કે તેથી દ્રવ છે તે ગુણોથી રચાતો થકો, દ્રવ છે તે ગુણોથી રચાતો થકો જુદો અપ્રાપ્તો હોવાથી ગુણાત્મક જ છે. દ્રવ છે એટલે સ્વભાવ છે. વળી જેમ અનિર્પટાત્મક એટલે એકથી વધારે વસ્ત્રોના બનેલા દ્વિપટિક ત્રિપટિક એવા સમાન જાતીય દ્રવ પર્યાય છે. એક દ્રષ્ટાંત બીજું લીધું, અનિર્પટાત્મક અનેક વસ્ત્રોથી બનેલું એક વસ્ત્ર, એક કપડું જેમાં અનેક કાપડ છે, અનેક જાતના કાપડ છે, એવી કોઈ ફેશન હોય કે જેમાં અનેક જાતના કાપડ વાપરેલા હોય, છે સૂત્રા કાપડ અંદર પેલું કરતા બહુ ઝીણું કાપડ હોય તો અંદર ખોડ વાપરે છે કે નહીં, એ અનિર્પટાત્મક એવા એટલે દ્વિપટિક ત્રિપટિક બે ટાંકા સાંધીને બનાવેલું એક વસ્ત્ર, બંને ટાંકા એક જ જાતના હોય તો સમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવાય, અને જો બે ટાંકા ભિન્ન જાતના ભિન્ન જાતિના જેમ કે એક રેશમીને બીજો સૂત્રો હોય તો અસમાન જાતીય દ્રવ્ય પર્યાય. દ્રષ્ટાંતમાં હો દ્રષ્ટાંતમાં કહે છે. વળી જેમ અનિર્પટાત્મક દ્વિપટી ત્રિપટી એવા સમાન જાતીય દ્રવ્ય પર્યાય છે, તેમ અનેક પૂતગળાત્મક દ્વિણુ ત્રિણુ એવા અસમાન જાતીય દ્રવ પર્યાય છે, સ્કંદો છે તે સમાન જાતીય દ્રવ પર્યાય છે. પછી એમાં બે અણુથી માંડી ત્રણ અણુથી માંડીને અસંખ્ય અનંત અણુ હોય એ બધા સમાન જાતીય દ્રવ પર્યાય કહેવામાં છે. એની એક પર્યાય વ્યવહારે ગણાતી હોવાથી ઘણા દ્રવ્યોની સરખી જાતના એટલે પૂતગળ જાતિના ઘણા દ્રવ્યોની અનેક દ્રવ્યોની એક પર્યાય વ્યવહારે ગણાતી હોવાથી એને સમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં આવી છે. અને જેમ અનેક રેશમી અને સુતરાઉ પટોના બનેલા દ્વિપટી ત્રિપટી જેવા અસમાન જાતીય દ્રવ્ય પર્યાય છે દ્રષ્ટાંતમાં, તેમ અનેક જીવ પૂતગળાત્મક તેમ બંને પૂતગળ લીધા હતા. જીવ અને પૂતગળાત્મક અનેક જીવ પૂતગળાત્મક દેવ મનુષ્ય એવા અસમાન જાતીય દ્રવ્ય પર્યાય છે. આમ તો બે દ્રવ્યો છે અથવા એક જીવ અને બીજા ઘણા પૂતગળો છે, તો પણ એ બધાનો વ્યવહાર એક પર્યાય કરવામાં આવતો હોવાથી આ ફલાણો માણસ છે એમ એક પર્યાય કરવામાં આવતો હોવાથી એને અસમાન જાતીય દ્રવ્ય પર્યાય કરવામાં આવ્યા છે. એનો અર્થ એ થયો કે અસમાન જાતિઓ કે સમાન જાતિઓ દ્રવ્ય પર્યાયોને જોઈને હું એના પ્રત્યે વ્યામોહ કરીશ નહીં, કેમ કે એ જગતના પદાર્થો છે અને તારાથી એ ભિન્ન છે. એ એના દ્રવ્યગુણ પર્યાયમાં પ્રણમી રહ્યા છે, એના વિસ્તાર સામાન્ય સમુદાય અને દોડતા એવા એના આયત સામાન્ય સમુદાયમાં રહેલા તે દ્રવ્યો છે, એ સિવાય બીજું કાંઈ નથી. શું છે કે દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન નથી એટલે મને એ ઠીક છે, મને અનુકૂળ છે, મને સુખનું કારણ છે એવું કલ્પીને એને બ્રહ્માને બ્રહ્મા તે પ્રત્યેથી બહિર્મુખપણું છૂટીને અંતર્મુખપણું આવવાનું બની શકતો નથી. આ એની તકલીફ છે. શું કે છે તેમ એ દ્રષ્ટાંતે અનેક જીવ પૂતગળાત્મક દેવ મનુષ્ય એવા અસમાન જાતીય દ્રવ્ય પર્યાય છે. વળી જેમ ક્યારેક પટમાં પોતાના સ્થૂળ અગુરુ લઘુ ગુણ દ્વારા કાળક્રમે પ્રવર્તતા અનેક પ્રકારો રૂપે પરિણમવાને લીધે અનેકપણાની પ્રતિપત્તિ તે ગુણાત્મક સ્વભાવ પર્યાય છે. શું કહે છે કે વળી જેમ ક્યારેક કોઈ કાળમાં વસ્ત્રની અંદર પોતાના સ્થૂળ અગુરુ લઘુ ગુણ દ્વારા કાળક્રમે પ્રવર્તા અનેક પ્રકારો રૂપે પરિણમવાને લીધે અનેકપણાની પ્રતિપત્તિ તે ગુણાત્મક સ્વભાવ પર્યાય છે. એક વસ્ત્રની અંદર અગુણ અગુરુ લઘુ ગુણની કલ્પના લીધી, સ્થૂળ અગુરુ ગુણ અગુરુ લઘુ ગુણ, એમાં કોઈ કાળે શું છે કે એક પર્યાયથી બીજી પર્યાય ભિન્ન છે એવું પ્રકારાંતર પણ જેમાં ઓળખાય એમ કહેવું છે. એક પર્યાયથી બીજી પર્યાય અનેકપણાની જેમાં પ્રાપ્તિ થાય તેને લીધે અનેકપણાની પ્રતિપત્તિ તે ગુણાત્મક સ્વભાવ પર્યાય છે. વસ્ત્રની ગુણાત્મક સ્વભાવ પર્યાય લીધી, વસ્ત્ર તેનું તે છે, વસ્ત્ર તેવું ને તેવું છે, તેટલું ને તેટલું છે, વજને ઘટ્યું નથી, લંબાઈ ઘટ્યું નથી, પણ એમાં એક અવસ્થાથી બીજી અવસ્થા એમ ભિન્ન ભિન્ન અવસ્થાની પ્રતિપત્તિ એટલે પ્રાપ્તિ થાય જ્ઞાનમાં જણાય કે પહેલાં આ વસ્ત્ર આવવું હતું ને પછી આ વસ્ત્ર આવું છે, તો એની એ સ્વભાવ પર્યાય છે. દ્રષ્ટાંત લઈએ એને ઘડ પાડી તો વસ્ત્ર તેટલું તેટલું છે, કઈ વજનમાં ઘટ્યું નથી કે લંબાઈ પોળાઈમાં ઘટ્યું નથી, એ જ વસ્ત્ર ખુલ્લું હોય પણ વસ્ત્ર તેવું ને તેવું ને તેટલું ને તેટલું છે, તેમ ને તેમ છે, એમાં કઈ વધઘટ છે? છતાં એક અવસ્થા તે બીજી અવસ્થા નથી, પોળાઈની અવસ્થા તે સંકેલેલી અવસ્થા નથી ને સંકેલેલી છતાં ગર્ભિત થઈ ગઈ, છતાં એની લંબાઈ ઘટી ગઈ છે એમ કહેવાય? પાંચ વારનું કાપડ એ પાંચ વાર જ રહે છે, એમાં કઈ સંકેલો એટલે એક ઇંચ ઓછો થાય છે એમ નથી, અને સંકેલીમાંથી પોળું કર્યું માટે કઈ વધી ગયું એમાં એમ નથી, પણ અવસ્થા વિશેષનું એમાં જ્ઞાન થાય છે કે પહેલા આવી અવસ્થા હતી અને પછી આવી અવસ્થા થઈ, એમ કાપડ તેનું તે હોવા છતાં ક્રમે થતી અવસ્થાઓમાં અનેકપણાની પ્રતિપત્તિ થાય છે, એકને એક વસ્તુમાં અનેકપણાની પ્રતિપત્તિ પર્યાય દ્વારા થાય છે. આટલું કેવું થાય? શું કહે છે? વસ્તુ તે છે, તેવડી ને તેવડી, તેટલી ને તેટલી, તેની તે છે, તો પણ તે એક વસ્તુમાં અનેક વસ્તુ અનેકપણાની પ્રાપ્તિ શેનાથી થાય છે? કે અવસ્થા વિશેષથી એમાં અનેકપણાની પ્રાપ્તિ થાય છે. તે ગુણાત્મક સ્વભાવ પર્યાય છે, એને એની સ્વભાવ પર્યાય કીધી. કેમ કે વસ્ત્રમાં બીજો ફેરફાર થયો નથી, એ ગુણાત્મક સ્વભાવ પર્યાય લીધી. પોતપોતાના સૂક્ષ્મ અગુરુ લઘુ ગુણ દ્વારા પ્રતિ સમય પ્રગટતી સંસ્થાન પ્રતિ હાનિ વૃદ્ધિ રૂપ અનેકપણાની અનુભૂતિ તે ગુણાત્મક સ્વભાવ પર્યાય છે. તેમ સમસ્ત દ્રવ્યોમાં, તમામ જે જગતના દ્રવ્યો છે, એક રજકણ, એક કાળાણુ, એક જીવ, બધા આવી ગયા શુદ્ધ, એમાં જે પોતાના સૂક્ષ્મ અગુરુ લઘુ દ્વારા પ્રતિ સમય પ્રગટતી સ્થાન પ્રતિધાની વૃદ્ધિ, છ પ્રકારે હાની ને છ પ્રકારની વૃદ્ધિ એક દ્રવ્યની પર્યાયમાં થાય છે. એક જ કાળમાં, એક કાળમાં છ પ્રકારની હાની, એક જ કાળમાં છ પ્રકારની વૃદ્ધિ, નાની વેય એવું જે અગુરુ લઘુ ગુણનું પરિણમ એક સમયમાં સદગુણાની વૃદ્ધિ થાય. છ પ્રકાર છે, તેમાં અનેકપણાની અનુભૂતિ, તેથી તે રૂપ જે અનેકપણાની અનુભૂતિ, કહેવાનો આશય એટલો છે કે એમાં જે એક પર્યાય છે બીજી પર્યાય નથી, વસ્તુ તેની તે હોવા છતાં એમાં અનેકપણાની જે અનુભૂતિ થાય છે એટલે જ્ઞાન થાય છે તે ગુણાત્મક સ્વભાવ પર્યાય છે. તે પદાર્થની દ્રવ્યની ગુણાત્મક સ્વભાવ પર્યાય છે. નહીતર હે એને વસ્તુ જેમ છે તેમ આખા દ્રવ્યગુણ પર્યાયની વ્યવસ્થા સહિત જુએ તો એને વ્યામોહ થતો નથી. એક માણસ ગુલાબજાંબુ ખાય છે, એને મીઠું લાગે છે, સારું લાગે છે, એ જ રજકણ ચાર છ કલાકે ઉદ્દીપમાંથી આંતરમાં જતા વિસ્તાર રૂપે પ્રણમે છે, ત્યારે એની કલ્પના એકલી ગુલાબજાંબુની પર્યાય ઉપર છે. જ્યારે એ જ રજકણ વિસ્તાર રૂપે થયા કરે, એનું લક્ષ એકલું વિસ્તાર રૂપે છે, એટલે એકમાં રાગ અને બીજામાં દ્વેષથી આવીને રહેતો નથી એમ છે. કેમ કે એટલી જ વસ્તુ સ્વીકારે છે, જેટલી એની અવસ્થા એટલી જ વસ્તુ એ સ્વીકારે છે. આમ જુઓ ને, કોઈ માણસ સાથે પણ બનાવ થાય છે, થાય છે ને, ત્યારે માણસને દ્વેષ આવે છે, બરાબર નહીં આમ, પણ એને ત્યારે એટલો જ કલ્પી લે છે તે જીવને, ત્યારે તે અવસ્થા પૂરતો જ એ કલ્પે છે. જો એના આખા દ્રવગુણ પર્યાય સ્વરૂપ વસ્તુને જુએ તો એને એમાં ભગવાન આત્માના દર્શન થયા વિના જ્યારે એને એ દેખાય ત્યારે એમાં એને પછી દ્વેષ થવાનો પ્રકાર રહેતો નથી. એટલે તો ગુરુદેવ જે છે એ ગુરુજીનું છાપું જોયે છે ને એમ લખે કાનજીભાઈ આમ છે ને કાનજીભાઈ આમ છે ને એવું બધું લખે ને એ લોકો દ્વેષથી લખે. હમ ત્યારે ગરીબ ભગવાન શું કરે છે એમ કે શું કહે છે અરે ભગવાન આ તો શું કરે બસ એટલું જ. કેમ કે આ તો તને દુઃખ થાય એવું કરે છે, મને તો કાંઈ લેવા દેવા છે નહીં. આમાં જે ખરેખર નામ છે એ તો કોઈ આત્માનું છે, વસ્તુ તો પોતે અનામી છે, એને કોઈ નામ થામ છે એની કલ્પના થાય છે. ત્રીજી એમ કરે છે ભૂલથી કલ્પના એ ચડે છે, ભૂલ ભાંગે તો એને કઈ આ પ્રકાર થાય હું નથી. બસ સીધી વાત છે. અને જેમ પટમાં એટલે વસ્ત્રમાં રૂપાદિકને સ્વપરના કારણે પ્રવર્તતી પૂર્વોત્તર અવસ્થામાં થતા તારતમ્યને લીધે જોવામાં આવતા સ્વભાવ વિશેષો રૂપ અલીપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવ પર્યાય છે. આપત્તિ શબ્દ વાત કરે છે, મૂળમાં આપત્તિ શબ્દ આવી પડવું તે અલીપણું આવી પડવું તે તેને લીધે જોવામાં આવતા સ્વભાવ વિશેષો રૂપ અલીપણાની આપત્તિ એ વિભાવ હોવાથી એને આપત્તિ શબ્દ થી કહેવામાં આવ્યું છે. પુલામાં અનુભૂતિ શબ્દ લીધો છે, અનિતપણાની અનુભૂતિ થાય છે. આમાં અનિતપણાની આપત્તિ થાય છે, આવી પડે છે એમાં સ્વપરના કારણે એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જે વિભાવની ઉત્પત્તિ થાય છે એને લઈને જે અનિતપણું આવી પડે છે તેથી એને આપત્તિ એવા શબ્દથી અહીંયા સંબોધન કરે છે. વારકાપણા કરતા એ તો એમાં વિભાવ છે ને, વિભાવ છે એક આપત્તિરૂપ છે, એ દોષરૂપ છે એટલે એને આપત્તિ શબ્દથી કહેવામાં આવે. ઉપાધિ જેને કહે છે, ઉપાધિ છે ખરેખર તો પરનિમિત્તના સંગે થતી વિભાવ ગુણ પર્યાય એને ઉપાધિ અથવા આપત્તિ કહેવામાં આવે છે. સ્વપરનું કારણ એમ લીધું છે ને, એ તો પછી એમાં એવું છે કે જે ઉદ્ગળ છે જીવ છે એમાં જે વિભાવ છે એને પણ એની આપત્તિ કહેવામાં આવે છે. ત્યાં દુઃખ નથી થતું પણ આખરમાં વિભાવ તો વિકાર છે ને એટલે એને આપત્તિ કહેવામાં આવે છે. જેમ પટમાં એટલે વસ્ત્રમાં રૂપ વગેરે રૂપાદિકને એટલે રૂપની પર્યાય વસ્ત્રના રૂપની પર્યાય એટલે રંગની પર્યાય એમ કે બીજા બધા ગુણો લેવા સ્વપરના કારણે એટલે પર નિમિત્તના કારણે પોતે અને પર જેવા કારણ છે પોતે ઉપાદાન કારણ છે. વિકૃત થવાનું ક્ષણિક ઉપાદાન કારણ પણ પોતે જ છે. એ ક્ષણિક ઉપાદાન કારણમાં પર નિમિત્ત છે તે વિકૃતિમાં નિમિત્ત છે સંયુગરૂપ પદાર્થ. તેના કારણે પ્રવૃત્તિ તેના કારણે થતી પૂર્વ ઉત્તર અવસ્થામાં થતા પહેલી અવસ્થામાં અને બીજી અવસ્થામાં જે તારતમ્ય ભેદ જોવામાં આવે છે એ ગ્રંથ ઘટ્યો એ ગ્રંથ ઘટ્યો રંગ ઘસાઈ ગયો, રંગ ઉડી ગયો, રંગ વધારે તેજ થયો, તારતમ વિશેષ થાય છે ને, તેને લઈને જોવામાં આવતા સ્વભાવ વિશેષો રૂપ અનેકપણાની આપત્તિ, એનાથી પર્યાયોમાં વિશેષતાની થતા અનેકપણાનું જે ઉપજવું થાય છે તેને ગુણાત્મક વિભાવ પર્યાય કહેવામાં આવે છે. તીર્તિ ગુણોની થયેલી વિભાવ પર્યાયને ગુણાત્મક વિભાવ પર્યાય કહેવામાં આવે છે, અથવા વિભાવ ગુણ પર્યાય પણ એને કહેવામાં આવે છે. તેમ એ દ્રષ્ટાંતે સમસ્ત દ્રવ્યોમાં રૂપાદિકને કે જ્ઞાનાદિકને બીજા ચાર પ્રકાર એમ શુદ્ધ જ રહે છે, એટલે એમાં વિભાવ ગુણ પર્યાય થતી નથી. સ્વભાવ ગુણ પર્યાય જ હોય છે. ઉદગળમાં રૂપાદિકને અને જીવમાં જ્ઞાનાદિકને, જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે જ્ઞાનમાં પણ મતિશ્રુત છે, એ બધા વિભાવ ગુણ પર્યાયમાં ગણવામાં આવ્યા છે. મતિશ્રુત અવધિને મનોપર્યાય સુધી સ્વ પરના કારણે પોતે ને પર જેમાં કારણ છે, પર નિમિત્ત એમાં જણાય છે ને, તે તેમાં પ્રવૃત્તિ પૂર્વોત્તર અવસ્થામાં થતા, પૂર્વ અને પછીની અવસ્થામાં, ઉત્તર એટલે પછીની અવસ્થામાં થતા તારતમ્ય તેને લીધે, જ્ઞાનના ઓછા વત્તાપણાને લીધે, બીજા ગુણોમાં પણ ઓછા વત્તાપણાને લીધે એના જે વિભાવ છે તેમાં જોવામાં આવતા સ્વભાવ વિશેષો રૂપ અનેકપણાની આપત્તિ, એ સ્વભાવ વિશેષો છે, અનેકપણે થતા એના એ પરિણમના સ્વભાવ વિશેષો છે, તેમાં અનેકપણાની આપત્તિ, અનેકપણાનું ઉપજવું, તેને ગુણાત્મક વિભાવ પર્યાય કહેવામાં આવે છે. એ ગુણાત્મક વિભાવ પર્યાય છે, ગુણાત્મક સ્વભાવ પર્યાય છે, એ બધું જયારે એને જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનનો વિષય રહી જાય છે, એમાં એને મોહની ઉત્પત્તિ થતી. માણસ શું થઈ ગયા ભાઈ, શું બને છે, પીપરમેન્ટ બને છે, મીઠી ચીજ છે ને રેવડી બને છે, ભાઈ તમે જોવા જાઓ ને એ કેવી રીતે બને છે, તો તમે એ ખાઓ નહીં. એનો અર્થ શું છે કે એના પ્રોસેસના, એટલે એની અંદરની માહિતી તમને મળે છે ત્યારે એની વર્તમાન અવસ્થાનો મોહ તમને છૂટી જાય છે, એમ એનો અર્થ છે કે નહીં. એમ જ્યારે દ્રવ્યગુણ પર્યાયની વસ્તુ વ્યવસ્થા જોવામાં આવે છે ત્યારે એક પર્યાય સંબંધીની ભ્રમથી કલ્પના કરવામાં આવે છે, એવી કલ્પના રહેતી નથી, કલ્પના છૂટી જાય છે. ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્યગુણ પર્યાય સ્વભાવની પ્રકાશક પારમેશ્વરી વ્યવસ્થા ભલી ઉત્તમ પૂર્ણ યોગ્ય છે. આટલા શબ્દો આવ્યા છે. સાધી એટલો શબ્દ છે. યમ હિ સર્વ પદાર્થાનામ દ્રવ્યગુણ પર્યાય સ્વભાવ પ્રકાશિકા પારમેશ્વરી વ્યવસ્થા સાધીયસી ન પુનરિતરા. સાધીયસી નથી એટલા અટકાઈ રહ્યા છે. તે ભલી છે, સાધવા યોગ્ય છે ને, ઉત્તમ છે, પૂર્ણ છે, એને યોગ્ય છે, આવી જ વ્યવસ્થા છે. પદાર્થોના દ્રવગુણ પર્યાયની જે વ્યવસ્થા છે એ આવી પારમેશ્વરી વ્યવસ્થા છે, પરમ ઈશ્વરરૂપ વ્યવસ્થા છે. એમાં કોઈનો કોઈમાં હસ્તક્ષેપ લાગુ પડતો નથી. ભાઈ મારે આધીન ફલાણા રહીએ, મારું આમ માને, મારી ઈચ્છા અનુસાર થાય એ વસ્તુ રહેતી નથી. ગડબડ તો ત્યાંથી છે ને કે જીવને કલ્પનાને લઈને ઈચ્છા થાય છે કે આમ થાય તો ઠીક, ભાઈ એમાં તો તારી વસ્તુ વ્યવસ્થા જ રહેતી. આ આ બધું આમ થાય તો ઠીક, આ આમ થાય તો ઠીક, આ આમ થાય તો ઠીક. પારમેશ્વરી વસ્તુ વ્યવસ્થા છે, એમાં તારી ઈચ્છા બિલકુલ વ્યર્થ ને નકામી. મૂળમાંથી એની કસાયની કેળ ભાંગી જાય એવું આ સિદ્ધાંત છે. એ મારીને જે બરાબર અંદરમાં ઘડ બેસી જાય તો ઉપરનો જે ઉછાળો છે એમાં જોર રે. જ્યાં સુધી એને પૂર્વ કર્મના પ્રસંગ છે ત્યાં સુધી કર્મ પ્રસંગ અનુસાર બધા પ્રસંગનો હારમાળા ઉભી રહેશે. કેમ કે એ પારમેશ્વરી વસ્તુ વ્યવસ્થાનો એ વિભાગ છે, બીજું કઈ છે. પણ એના પ્રત્યે એનું લક્ષ જતા એનું જોર તૂટી જશે, ખલાસ થઈ જશે. આમ છે પરમ ઐશ્વર્ય રૂપ છે આ જે વસ્તુ વ્યવસ્થા છે. જેમ ઈશ્વર ઈશ્વરને હુકમ કરી શકાય ને, ઈશ્વરને હુકમ કરી શકાય, કોઈ ઈશ્વરને એમ કહી શકાય કે તમે આમ કરો ને આમ નહીં કરતા, એ કઈ ચાલે. એમાં જે જળ પૂંજળની જે વ્યવસ્થા છે દ્રગુણ પર્યાય, તે પરમ ઐશ્વર્ય સ્વરૂપ છે. અથવા ભગવાન પરમેશ્વરના જ્ઞાનમાં આવેલી એવી આ વસ્તુ વ્યવસ્થા હોવાથી, પારમેશ્વર જ્ઞાનમાં આવેલી વસ્તુ વ્યવસ્થા છે એને પણ એને પારમેશ્વરી કહેવામાં આવે છે. બે રીતે લાગુ પડે છે. પરમેશ્વરે કહેલી, આમ એટલો અર્થ કર્યો છે, પરમેશ્વરે કહેલી છે, પરમેશ્વરના જ્ઞાનમાં આવેલી છે, તેથી પરમેશ્વરે કહેલી છે. અને જે વસ્તુ વ્યવસ્થા છે એમાં પણ એનું પોતાનું ઈશ્વર અશ્વ ઐશ્વર્ય છે, પરમ ઐશ્વર્ય છે, એમાં પણ કોઈનો હસ્તક્ષેપ કામમાં આવે એવું. એ શુદ્ધ છે, પૂર્ણ છે, ઉત્કૃષ્ટ છે, ઉત્તમ નો અર્થ થાય છે ઉત્કૃષ્ટ છે, અથવા એ જ યોગ્ય છે, એ સિવાય બીજું બધું અયોગ્ય છે એમ છે. બીજી કોઈ ન પુનઃ કરા એ સિવાયની બીજી કોઈ. બસ એને ભેદ જ્ઞાન થયા વિના બહુ સીધી વાત આ છે. હું તારા દ્રવગુણ પર્યાયમાં છું, જગતના પદાર્થો એના દ્રવગુણ પર્યાયમાં છે, તેથી કરીને આની સાથે મારે આ પ્રકારનો સંબંધ છે કે હતો કે હશે એ પ્રશ્ન રહેતો નથી. શરીરથી માંડી પરિવારથી માંડી જેટલો કોઈ જન સમાજ છે ત્યાંથી માંડીને ક્યાંય એને સંબંધ વિશેષનો સવાલ રહેતો નથી. અસંગ તત્વ છે, સીધું જુદું પડે. બીજા છે જગતના પદાર્થો, જીવો અને અજીવો છે, કે તેની પારમેશ્વરી વ્યવસ્થામાં રહેલા છે. હું એનો જ્ઞાતા છું, તને જ્ઞાન સ્વભાવતારો હોવાથી જ્ઞાતા માત્ર તું છો, એટલી વાત છે. એ છે એમ જણાય છે ને, એટલે અહીંયા જ્ઞાતા લીધો છે. બીજા પણ છે, છે તો કેમ નક્કી થયું કે જ્ઞાનમાં જણાયા છે તેથી નક્કી છે. પદાર્થનું પરિણમણ એ પારમેશ્વરી વ્યવસ્થાનો એક અંગ છે. કોઈ પણ સમયની અવસ્થા એ પારમેશ્વરી વ્યવસ્થાનું એક અંગ છે. એમાં તારે કઈ ભંગ પાડવો છે એમ પૂછે છે, તારું કામ આવશે. કેમ કે પારમેશ્વરી વ્યવસ્થા નિશ્ચિત છે. જેમ વજ્રની દિવાલ તોડી શકાતી નથી, માનો કે કદાચ તોડી શકાય પણ વ્યવસ્થાને તો તોડી શકાતી નથી. જગતની વ્યવસ્થા એવી છે, જીવ જેટલો કોઈ વ્યવસ્થાથી ફેરફાર કરવાનો જેટલો કોઈ ભાવ કરે તેટલું દુઃખ એને થશે, પણ વ્યવસ્થા તો ફરશે. પૂર્વ કર્મ નો ઉદય ક્રમસર થઈ રહ્યો છે, તે ઉદયના ક્રમમાં કાંઈ પણ હાનિ વૃદ્ધિ કરવી તે અમારી ઈચ્છા રહી નથી. અને તેમ જ થવાનો, તેમ જ જાણવાનો, તેમ જ કરવાનો, એને સમ્યક પ્રકારે વેદવાનો, એટલે માત્ર એને જ્ઞાતા રહેવાનો જ્ઞાનીઓનો સનાતન ધર્મ છે. આમ લીધું છે કે જ્ઞાનીઓનો એ સનાતન ધર્મ છે. એમ જ થાય, પણ બીજી રીતે કરવા માંગે તો પણ એમાં કઈ ચાલે. વસ્તુ ભિન્ન છે, પછી એની શક્તિ મર્યાદિત જ્યાં એનામાં છે, એનો અર્થ એની શક્તિ મર્યાદા છોડીને ક્યાંય બીજે કામ કરતી. કામ કરું છું એનો અર્થ જ એ થાય છે કે નિમિત્ત કાંઈક કરે છે, કેમ કે તું તો નિમિત્ત થાય, તારો ભાવ નિમિત્ત થાય, તારા મન વચન કાયાના યોગ નિમિત્ત થાય. પણ તેથી તું કામ કરે છો એમ હોય બીજાના, તો એ વસ્તુ જ વ્યવસ્થા જ રહેતી. પછી એમાં જે અહમ બુદ્ધિ છે એ જીવનું દુઃખનું કારણ થયા વિના ગમે ત્યાંથી જોવું તો એક જ લિંક ચાલે છે. બધા નવે તત્વોની જે શૃંખલા છે, એક સાંકળ છે, એ બધું વ્યવસ્થિત ગૂંથણી જે છે, એટલે તો એમ કહે છે કે ગણધર દેવે આગમમાં વાતને ગૂંથી છે, એમ કહે છે. ગૂંથી છે એમ શબ્દ આવ્યો છે ને, એટલે એકને બીજાને બરાબર જે રીતે એની સુમેળપણું છે, એની વ્યવસ્થિતપણું છે, એ ગમે ત્યાંથી જ એમ જો નહીં વિષય, એમાં એનું જે દોર છે, કહેવાનો જે અભિપ્રાય છે, એમાં તો ફેર પડવાનો. હવે એમાં સમજી લીધી છે, કારણ કે આવી કોઈ બીજી વ્યવસ્થા નથી, કારણ કે ઘણા જીવો પર્યાય માત્ર ને જ અવલંબીને તત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે એવા મોહને પામતા થતા પરસમય થાય. અધ્યાત્મનો વિષય લીધો છે આચાર્ય, કે જગતની અંદર ઘણા જીવો ફક્ત વર્તમાન પર્યાય માત્રને જ અવલંબે છે, એટલે આખી વસ્તુ જે દ્રવ્યગુણ પર્યાયની વ્યવસ્થિત છે એને નહીં અવલંબતા, વર્તમાન પર્યાય માત્ર જેટલી જ વસ્તુ છે એ પર્યાય એ જ વસ્તુ છે એમ એને અવલંબીને તત્વની નહીં પ્રાપ્તિ જેનું લક્ષણ છે એમાં સ્વતત્વની પ્રાપ્તિ થતી નથી. જ્યાં મોહની ઉત્પત્તિ થાય છે ત્યાં નિજ તત્વની સ્વતત્વની અપ્રતિપત્તિ નહીં પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવો પ્રકાર ઉત્પન્ન થાય છે. એવા મોહને, મોહનું એ વિશેષણ લીધું છે, તત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ એનું નામ મોહ. મોહ હોય ત્યાં તત્વ પ્રાપ્તિ હોય, તત્વનો વિરોધ કરવો તેનું નામ મોહ છે. આમ કે છે ને, જો કોઈ ધર્મનો વિરોધ કરે કે આ ધર્મનો વિરોધી છે, આ તો સત્યનો વિરોધી છે, ભાઈ મોહ છે એ જ ધર્મ નો મોટો વિરોધી છે. તત્વ નો વિરોધી કહો કે ધર્મ નો વિરોધી કહો કે ધર્મી નો વિરોધી કહો, સ્વીકાર થશે. તત્વની અપ્રતિપતિ જેનું લક્ષણ છે એવો મોહને પામતા થતા પર સમય થાય છે ઘણા. એટલે જગતના બહુ ભાગ જીવો આ રીતે પર્યાય માત્રને અવલંબીને પર સમય થાય છે, કેમ કે એને વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન નથી. પોતે જગતના તમામ પદાર્થથી ભિન્ન સ્વદ્રવ છે અને મારા દ્રવગુણ પર્યાયની સ્વભાવ વિભાગની વ્યવસ્થા મારામાં છે, પરને કારણે નથી. પરના સ્વભાવ વિભાવ પર્યાયની વ્યવસ્થા એને કારણે છે અને મારે લઈને નથી. એવું જ્ઞાન નહીં રહેવાથી માત્ર વર્તમાન પર્યાયને જ અવલંબે છે. પર્યાય મૂંઢા પર સમયા છે ને, પર્યાય મુંડા ઈ પર સમય. આ એક મહાન સૂત્ર છે. પર સમય કહો કે મિથ્યા દ્રષ્ટિ એને કહો, અજૈન કહો. હા બસ અહીં થી લીધેલું છે પર્યાય દ્રષ્ટિ પર સમય. પ્રવચન સારું સૂત્ર છે એ મિથ્યા દ્રષ્ટિ છે અથવા એને અજૈન પર સમય ને અજૈન પણ સંપ્રદાયિક ભાષામાં એને અજૈન કહેવામાં આવે છે. અને એને પર્યાય દ્રષ્ટિ કહો કે એને મિથ્યા દ્રષ્ટિ કહો, એ દ્રષ્ટિ એની મિથ્યા છે, વસ્તુ વ્યવસ્થા અનુસાર એની દ્રષ્ટિ નથી. અથવા જીવને અનંત દોષોની પરંપરાનું મૂળિયું આયા રહેલું છે કે એને વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન રહેતું નથી. અનંત દોષનું જે મૂળ છે, કોઈ પણ કષાયની ઉત્પત્તિ થાય છે એનું મૂળ કારણ આ છે કે જીવને અનાદિથી જે પર્યાય દ્રષ્ટિ છે છૂટી નથી, એટલે અનેક પ્રકારના કષાયની ઉત્પત્તિ થઈ આવે એનો પાયો આ છે. પાયામાં આ વાત રહેલી છે એટલે આ વાત અહીંથી ઉપાડી છે. ખરેખર પ્રજ્ઞા બ્રહ્મમાં મૂળમાં આ વાત સ્થાપીને આચાર્ય દેવ આગળ કરે છે. પર્યાય મુંડા પર સમયા એ તો હી બહુરૂપી પર્યાય માત્ર અવલંબ્ય તત્વ અપ્રતિપત્તિ લક્ષણ મોહમ ઉપગચ્છંત મોહને પામતા થતા પર સમયા ભવંતી પર સમય રૂપ થાય. અહીંયા જૈન હોય ને એને કોઈ એમ કે તમે ક્યાં જૈન છો, અમે જૈન નથી, અમે દિરાસર જઈએ, અમે ભગવાનની પૂજા સાચા દેવની પૂજા કરીએ, સાચા શાસ્ત્રને ભણીએ, એને યથાશક્તિ વ્રત નિયમને પણ પાળીએ અને અમે જૈન નથી. ભાઈ વસ્તુ વ્યવસ્થાની તારા જ્ઞાનમાં પ્રાપ્તિ ન હોય એને અજૈન કહેવામાં આવે છે. હું અત્યારે મનુષ્ય છું, વાણીઓ છું, ફલાણો છું કે ફલાણી છું, એ પર સમયપણામાં જાય એને કહેવાય. જીવ નથી રહેતો એમાં, જીવ છે એ જીવ સ્વભાવે રહેતો નથી. કેમ કે વર્તમાન પાર્ય પર્યાય માત્ર ને એવું લંબે છે. શરીર રૂપે છું તો પછી એમાં ક્યાં ગયું? આખી સૃષ્ટિ રચી છે એ એક સાથે બધાને અહીંયા બાદ કરવા માંગે છે એમ આવી ગયો. એને તત્વ પ્રાપ્તિ કહેવામાં આવે છે. તત્વની પ્રતિપત્તિ કહે છે જેમાંથી મૂળની ઉત્પત્તિ થતી નથી. ભાવાર્થ આ અધિકારમાં આ રીતે દ્રવગુણ પર્યાયના સ્વરૂપથી મિથ્યાત્મનો નાશ કરાવ્યો છે. દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપનું એવું સૂક્ષ્મપણે નિરૂપણ કર્યું છે જે આગળ તો બહુ વિસ્તાર આવશે. આ તો એ પાયામાં મોટી મોટી વાત સ્થાપી કે પદાર્થ છે તે દ્રવ્યગુણ પર્યાયાત્મક છે, એમાં એના સ્વભાવગુણ પર્યાયો અને વિભાવગુણ પર્યાયો જીવગુણમાં થાય છે, એની દ્રવ્ય પર્યાય છે એમાં એ સમાન જાતિ ને અસમાન જાતિ બે પ્રકાર છે. આ મોટી મોટી જાડી જાડી વાત મૂકી એ આગળ એની સૂક્ષ્મતા વિશેષ લેશે. એટલા માટે કે એનું જીવું છે એવું સ્વરૂપ જો જ્ઞાનમાં આવે દ્રવ્યગુણ પર્યાયથી તો એને મોહની ઉત્પત્તિ થાય નહીં. ભાવાર્થ એ સાદી ભાષામાં છે. આખું જે આટલી લાંબી ટીકા છે એ એક પેરેગ્રાફમાં સમાવી દીધી છે. પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે. પદાર્થ કહો એટલે દ્રવ્ય કહો, એને દ્રવ્ય સ્વરૂપે કહો અથવા પદાર્થનું સ્વરૂપ કહો. દ્રવ્ય છે તે અનંત ગુણમય, એક પદાર્થમાં અથવા એક દ્રવ્યમાં અનંતા ગુણો રહેલા છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય એમ છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે, અનેક દ્રવ્યોથી પણ પર્યાય થાય છે, અને એક દ્રવ્યમાં અનંત ગુણોથી પણ પર્યાયો થાય છે. પર્યાયો બે પ્રકારના છે. દ્રવ્યોથી પર્યાય કીધા ને, અનેક દ્રવ્યો ભેગા મળીને જે પર્યાય થાય છે એને લઈને પર્યાયો બે પ્રકારના છે, દ્રવ્ય પર્યાય અને ગુણ પર્યાય. તેમાં દ્રવ્ય પર્યાયો બે પ્રકારના છે. સમાન જાતિઓ જેમ કે દ્વિઅણુક ત્રિઅણુક વગેરે સ્કંદો, અને અસમાન જાતિય જેમ કે મનુષ્ય દેવ તિરિંચ અને નારકી, ચારે ગતિના શરીરધારી જીવો છે તે ચાર ગતિથી ઓળખાય છે. મનુષ્યનો જીવ, દેવનો જીવ એમ નારકીનો જીવ, તે શરીરના સંયોગને લઈને ચાર ગતિથી ઓળખાય છે ને, તે અસમાન જાતિય પર્યાયથી એને ઓળખવામાં આવે છે. કોઈ જીવ મનુષ્ય દેવ કે નારકી છે નહીં, કોઈ જીવ તિર્યન નથી એમ છે. એટલે આ જીવ પણ મનુષ્ય નથી એમ એમ આવે છે. એને ભાસવું જોઈએ, ખાલી આ કોઈ યાદદાસ્તનો વિષય નથી, પણ એને એમ ભાસવું જોઈએ કે આ પોતે જીવ છે તેથી મનુષ્ય પોતે નથી. બસ એક મનુષ્ય નથી ને જીવ છે